நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ அரிஹாணம், நமோ வஜ்ராணம், நமோ நுயி சௌவசாஹ்னம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அசகே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹை. दीन को स्वरूप जान राग से भई जो भक्ति काय को नमाई स्तुति को उचारी है. धन्य धन्य तुमई से काज सब आज भई कर जोरी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है. हो मेरी ऐसी दशा जैसी तुम धारी है. हो मेरी ऐसी दशा जैसी तुम धारी. रविवार पाठशाला नो शांतो विषय त्रण रविवार की आपने एक नवा विषय ऊपर चर्चा प्रारंभ करी छे. जे विषय नु नाम छे पांच भाव. चार अभाव नी चर्चा विस्तार थी करिया पछी आपणे पांच भाव नी चर्चा प्रारंभ करी छे. आ विषय पर वो विस्तार वालो अने अद्भुत विषय छे. त्रण रविवार थी आपणे आनी चर्चा करी रह्या छे. ઘણી બધી ચર્ચા, ઘણા બધા નાના નાના વિષયો આના અંતર્ગત આવશે. હાલમાં ચાલતો વિષય કયો છે? આપણે પાંચ ભાવના નામ જોયા. તત્વાર્થ સૂત્રના આધારે એનો જે બીજો અધ્યાય છે એનું જે પહેલું સૂત્ર છે, અપશમી કાયિકો ભાવો મિશ્રસ્વ જીવસ્વ સ્વતત્વ મોદય પારિણામી કહું છે, જેમાં પાંચ ભાવના નામ આવ્યા છે. કયા છે પાંચ ભાવના નામ પૂછું છું હું, પાંચ લબ્ધિના નામ નથી પૂછ્યું. સૌથી પહેલા પાંચ ભાવના નામ જોઈએ. ઔપશમિક ભાવ, શાયિક ભાવ, શાયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ પાંચ ભાવની આપણે ચર્ચા વિસ્તારથી કરવાની. હવે આ પાંચ લબ્ધિનું જે પ્રકરણ આપણે ચાલુ રહ્યું છે એ કેવી રીતના રિલેટ થાય છે એ થોડુંક આપણે જોઈએ તો ખ્યાલ આવશે. જે ઔપશમિક ભાવ છે, આપણે બહુ બધા ચાર્ટ પણ જોયા પહેલા કે ઔપશમિક ભાવ, પાંચ વાક્ય આપણે જોયા હતા કે ઔપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત ન થાય. હું બહુ ભૂમિકા નથી બનાવતી કારણ કે આજે મારે બે લબ્ધિ પૂરી કરવી, ખ્યાલ આવે છે? ભણાવવામાં પણ અને પ્રેક્ટિકલ પણ આપણે આ લબ્ધિઓ પ્રગટ અને પ્રાપ્ત કરવાની છે. ખાલી ભણાવવું ને ભણવું ત્યાં સુધી આપણી સાધના સીમિત નથી. પરંતુ પહેલા આપણે એનું સ્વરૂપ તો સમજીએ. અહીંયા બેઠા બેઠા કદાચ ચાર લબ્ધિ સુધી આપણે પહોંચી જઈએ, પહોંચી જઈ શકીએ. અરે બોલો, થાકી ગયા લાગો છો? તમે નહીં બોલો તો હું નહીં બોલું. જઈ શકીએ કે નહીં ચાર લબ્ધિ સુધી આપણે અહીંયા બેઠા બેઠા? બરાબર. તો પેલા આપણે એનું સ્વરૂપ સમજીએ. બહુ અદભુત સ્વરૂપ છે. તો આપણે વિષય ચાલુ કર્યો ઔપશમિક ભાવ. ઔપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત ન થાય. અને ઔપશમિક ભાવના આપણે બે ભેદ જોયા. કયા કયા બે ભેદ? આ વિષય થોડો કરણામીઓ થી પણ આપણે લેવાનો છે. એટલે થોડું એ વિશે પણ આપણું માનસ બનાવીને આપણે લઈશું. ખ્યાલ આવે છે? બધાને સમજાશે એની પૂરેપૂરી ખાતરી મને છે. આપણે એવી રીતના આખો વિષય લેશું કે બધાને સમજાશે. ચલો, થોડુંક યાદ રાખવું પડશે, મારી સાથે બોલવું પડશે. બોલશો તો પણ યાદ રહી જશે. ઔપશમિક ભાવના કેટલા ભેદ છે? તો કે બે ભેદ છે. બરાબર છે? બે ભેદ કયા કયા છે? ઔપશમિક ભાવના, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક કારિત્વ. આ ઔપશમિક ભાવના બે ભેદ છે. એની આપણે વિસ્તારથી આપણે ચાર્ટના માધ્યમથી ચર્ચા કરશું ઔપશમિક સમ્યક્ત્વની એક બે રવિવાર પછી. પણ હમણાં આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચા કરી રહ્યા છે ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થાય એની પહેલા થવા વાળી પાંચ લબ્ધિનું આપણે સ્વરૂપ સમજી રહ્યા છે. શું સમજી રહ્યા છે? પાંચ લબ્ધિનું સ્વરૂપ સમજી રહ્યા. કોની પહેલા થાય? તો કે ઔક્ષમિક સમ્યક્ત્વ પહેલા થતી પાંચ લબ્ધિ. ગયા વખતે આપણે ઘણી બધી ચર્ચા કરી હતી કે ઔક્ષમિક સમ્યક્ત્વ ના પણ પાછા બે ભેદ છે, પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ અને દ્વિતીય ઓપ્શન સમ્યક્ત્વ. આ બધી ચર્ચા આવશે વિસ્તારથી, એક એક ચર્ચા આવશે. ખાલી શબ્દથી થોડા પરિચિત થાવ, ખ્યાલ આવે છે? પછી એની પણ આપણે વ્યાખ્યા કરી હતી કે પ્રથમ ઓપ્શન કોને કહેવાય, દ્વિતીય ઓપ્શન કોને કહેવાય. એ બધી ચર્ચા હજી બાકી ઔક્ષમિક સમ્યક્ત્વના વિસ્તારમાં આવશે. હવે આપણે જે વિષય ચાલુ કરવાનો છે એ પાંચ લબ્ધિનો છે, જેમાં આપણે બે લબ્ધિની ચર્ચા કરી ચૂક્યા છે. બરાબર છે? બે લબ્ધિની ચર્ચા આપણે કરી. સૌથી પહેલા લબ્ધિ એટલે શું? બોલો જલ્દી જલ્દી. લબ્ધિ એટલે પ્રાપ્તિ. એક એક પોઈન્ટ જોજો, થોડોક ઉપયોગ અહીંયા રાખજો. જે આવે છે આવી જશે, આવીને બેસી જશે, કારણ કે આકાશમાં એવી શક્તિ છે અવધારણાની કે આપણે ચિંતા કરવાની જરૂર નથી. જીવ પોતાની ક્રિયાવર્તી શક્તિથી આવે છે, પોતાની ક્રિયાવર્તી શક્તિથી બેસે છે. એમાં ધર્મ દ્રવ્ય પણ અહીંયા છે, અધર્મ દ્રવ્ય પણ અહીંયા છે કે નહીં, તો ચિંતા નહીં કરતા. ખાલી અહીંયા ધ્યાન રાખજો, આગળ પાછળ ઉપર નીચે આગળ ઉપર જોવાનું કઈ કામ નથી. એટલે આગળ પાછળ ઉપર નીચે નહીં જોતા, અહીંયા જો મારી સામે જોજો અને જયારે હું કહું ત્યારે ટીવી પર જોજો. ઓકે, હવે જો સૌથી પહેલા ઔક્ષમિક સમ્યક લબ્ધિ એટલે શું? બરાબર છે? ઔક્ષમિક સમ્યક લબ્ધિના પાંચ નામ સમ્યક તો પહેલા થતી લબ્ધિના પાંચ નામ કયા કયા છે? ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. આ પાંચ છે લબ્ધિના નામ, જે ક્રમથી આવી રીતના પ્રગટ થાય છે. સાંભળજો, એક એક વાત ઇમ્પોર્ટન્ટ છે, એક પણ વાત મિસ થઈ ગઈ તો ગડબડ થઈ જશે. ક્રમથી આ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. લબ્ધિ એટલે એક પ્રકારના વિશુદ્ધ પરિણામોની પ્રાપ્તિ. પ્રાપ્તિ છે તેની પ્રાપ્તિ, તો કે લબ્ધિ એટલે એક વિશિષ્ટ યોગ્યતા, વિશિષ્ટ વિશુદ્ધતાની પ્રાપ્તિ, એનું નામ છે લબ્ધિ. બરાબર છે? હવે અહીંયા આપણે ક્ષયોક્ષમ લબ્ધિની ચર્ચા કરી હતી અને વિશુદ્ધિ લબ્ધિની ચર્ચા કરી. એની પરિભાષા અને એના પોઈન્ટ અહીંયા આપણે ટીવી ઉપર આવે છે. હું ખાલી વાંચું છું, આપણે એની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. આજે આપણે દેશના લબ્ધિ અને પ્રાયોગ લબ્ધિની ચર્ચા કરવાની છે. પણ ખાલી એક ખ્યાલ આવે કે આપણે શું કર્યું છે, એની માટે હું ખાલી ચર્ચા કરું છું એકદમ બેસમાં. જો ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય એની આપણે પરિભાષા જોઈ હતી, બધા ગયા વખતે બહુ રિપીટ પણ કરી હતી, બધા બોલ્યા પણ હતા. શું છે ક્ષયોક્ષમ લબ્ધિની પરિભાષા? આ લબ્ધિકાર ગ્રંથના આધારે આપણે ચર્ચા કરીએ છીએ. લબ્ધિકાર નામનો સમયકાર જેટલો મોટો ગ્રંથ છે, જેમાં માત્ર પાંચ લબ્ધિની ચર્ચા આચાર્ય દેવે વિસ્તારથી કરી છે. હવે આપણે ક્ષયોક્ષમ લબ્ધિની પરિભાષા જોઈએ છે. ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય? જો આયુ થોડી કર્માનિયોગની પરિભાષા છે, પછી ભાવ પ્રધાન પરિભાષા પણ છે. ન સમજાય તો મૂંઝાતા નહીં, છોડી નહીં દેતા, સમજવાનો પ્રયત્ન કરજો. અને અગર કર્મની એંગલથી વાત ન પણ સમજાય તો એનો ભાવ પક્ષ સમજીએ, એટલું કરજો ખાલી, એ તો સમજાવે. બરાબર છે? આપણે બે પક્ષ સાથે લઈએ છીએ, કારણ કે આવો જબરજસ્ત નિમિત્તનૈમિત્તિક સંબંધ જીવના પ્રણામ અને કર્મની અવસ્થાઓમાં છે, જોવામાં આવે છે. હવે સૌથી પહેલા ક્ષયોક્ષમ લબ્ધિની શું પરિભાષા હતી? આયુ કર્મ ને છોડીને આવે છે ને આના પર, આયુ કર્મ ને છોડી શેષ એટલે બાકી રહેલા જ્ઞાનાવરણાદિ સમસ્ત અપ્રશસ્ત કર્મ પ્રકૃતિઓ. અહીં ચર્ચા કરી હતી અપ્રશસ્ત એટલે અશુભ કર્મ પ્રકૃતિ, પાપ કર્મ પ્રકૃતિ. જે પાપ પ્રકૃતિઓ છે એને અપ્રશસ્ત કહેવાય, જે પુણ્ય પ્રકૃતિઓ છે એને પ્રશસ્ત પ્રકૃતિઓ કહેવાય. બરાબર છે? આયુ કર્મને છોડીને શેષ નાના ગણાની સમસ્ત અપ્રશસ્ત કર્મ પ્રકૃતિ પ્રકૃતિઓનો શું થાય છે અનુભવ. જો પરિભાષા ભૂલ નહીં કરતા સામાન્ય જ્ઞાનથી અનુભવ, અનુભવ એટલે એની સ્વર દેવાની શક્તિ, સ્વર દેવાનું સામર્થ્ય. સમજાય છે? કોનું? તો કે આયુને છોડીને શેષ સાત કર્મ પ્રકૃતિઓનું જે અનુભવ એટલે ફળ દેવાની જે શક્તિ છે, ક્ષયોક્ષમ લબ્ધિના કાળમાં આ થાય છે કર્મમાં. અને નિમિત્ત કોણ બને છે? તો કે જીવના પરિણામ, જીવના ક્ષયોક્ષમ લબ્ધિના પરિણામ નિમિત્ત બને છે. બરાબર છે? તો શું થયું કર્મમાં? કે આયુ કર્મને છોડીને જ્ઞાનાવરણાદી જે શેષ સાત પ્રકૃતિઓ છે, એ સાત પ્રકૃતિઓનો બોલજો મારી સાથે, શું થાય છે અનુભાગ, શું થાય છે અનુભાગ એટલે ફળ દેવાની શક્તિ, પ્રતિ સમય અનંત ગુણી, અનંત ગુણી ઘટીને ઉદયમાં આવું. સમજાય છે? એનું નામ છે ક્ષયોક્ષમ લબ્ધિ. સમજાય છે? એટલે થોડોક કરવાની અમને રસ છે ને, એને તો બહુ મજા આવશે, બધાને આવશે, કારણ કે આખો વિષય એવો છે. શું કીધું આગળ સમજાયું? તો આ ક્ષયોક્ષમ લબ્ધિની પરિભાષા કર્મના એંગલથી છે. શું થયું કર્મના એંગલથી? કે આયુને છોડીને જે ઘાતી કર્મ છે અને જે અઘાતી કર્મ છે, એટલે બે પ્રકારના કર્મ. તો ઘાતી કર્મમાં જે બધી પાપ પ્રકૃતિઓ છે, ઘાતી કર્મ તો બધી પાપરૂપ જ છે, તો એ ઘાતી કર્મની જે બધી પાપ પ્રકૃતિઓ છે, એ પાપ પ્રકૃતિઓનો અનુભવ, શું કીધું બોલો, પાપ પ્રકૃતિઓનો અનુભવ પ્રતિ સમય અનંત ગુણો, અનંત ગુણો ઘટતો ઘટતો, ઓછો થતો થતો, એ અનુક્રમે ઉદયમાં આવે, એનું નામ છે ક્ષયોક્ષમ લબ્ધિ. આ તો ઘાતી કર્મની વાત છે, કારણ કે એ તો બધી જ પાપરૂપ છે. હવે આપણે અઘાતીની વાત કરીએ તો અઘાતીમાં થોડીક પ્રકૃતિઓ પાપરૂપ છે અને થોડીક પ્રકૃતિઓ પુણ્યરૂપ છે. આવા પાપ પુણ્યના ભેદ અઘાતીમાં પડે છે. સમજાય છે બધાને? તો પાપ પ્રકૃતિઓ જેટલી છે અઘાતીની, અસાતા વિજ્ઞ, અશુભ નામ કર્મ, અશુભ આયુ, નીચ વર્ત્ર, એનો જે અનુભવ સત્તામાં પડ્યો છે, ખ્યાલાજીનો જે રસ છે, ફળ દેવાનું જે સામર્થ છે, જે તીવ્રતા રૂપે ફળ દેવાનું છે આગળ, એ અનુભવ થાય છે. તો કે એ અનંત ગુણો ઘટતો ઘટતો ઉદયમાં આવે છે, એનું નામ છે ક્ષયોક્ષમ લબ્ધિ. આ કર્મની અપેક્ષા વાત છે. ચલો આગળ, આ બધું થઈ ગયું છે. હવે આપણે ભાવ અપેક્ષા વાત કરીએ તો, તો ભાવ અપેક્ષા વાત કરીએ તો આપણે પરિભાષા જોઈ હતી કે જીવના આવે સામે અશુભ ભાવો, જીવ કે અશુભ ભાવો મેં ઉત્તરો ઉત્તર કમી હોતે જાણ. સમજાય છે? પછી બીજો પોઈન્ટ, ભવ્યતા કે પરિપાક કા કાર નિકટા નજીક, ભવ્યતાનો પરિપાકનો કાર નજીક આવો, અશુભ ભાવ ઉત્તરો ઉત્તર ઘટતા જવા, ઘટતા જવા, હીન થતા જવા, અશુભની વૃદ્ધિ ઓછી થતી જવી, વિરક્તા આવતી જવી, એનું નામ છે ક્ષયોક્ષમ લબ્ધિ. ખાલી આટલું છે ક્ષયોક્ષમ લબ્ધિમાં, અમને આટલું સમજવાનું છે. કર્મની અપેક્ષા વાત સમજાવી, બધાને ખ્યાલ આવે છે. ભાવની અપેક્ષા વાત સમજાવી, ક્ષયોક્ષમ વાત જુદી છે. આપણે આ બધું કહ્યું છે લાસ્ટ ટાઈમ, ક્ષયોક્ષમ વાત જુદી છે અને ક્ષયોક્ષમ લબ્ધિની પ્રાપ્તિ થવી એ વાત જુદી. ક્ષયોક્ષમ તો એકેન્દ્રિય અસંગની સુધીના બધા જીવોને છે, છે કે નહીં? ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમનો ભાર તો છે ને, થોડોક તો થોડો પણ જ્ઞાનનો ભાર તો છે ને. હવે એક ક્ષયોક્ષમ છે અને એક ક્ષયોક્ષમ વાત જુદી અને ક્ષયોક્ષમ લબ્ધિની એ વાત જુદી. ક્ષયોક્ષમ લબ્ધિમાં શું થાય છે કે જે સામાન્ય ધ્યાનથી જે ક્ષયોક્ષમની પ્રાપ્તિ થઈ, એટલે કે જે જ્ઞાનના ઉદારની જીવને પ્રાપ્તિ થઈ અને જીવ પુણ્યના ઉદયમાં સંઘની બહેનો જે મનુષ્યાદી પર્યાય પ્રાપ્ત થઈ, દેવશાસ્ત્ર ગુરુનો સાચા દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો અને હવે એ ક્ષયોક્ષમને प्रगट सलोक्षम ने, प्रगट उपयोग ने, प्रगट ज्ञान ना व्यापार ने, समझाइए क्या लगाए थे सभी के, हवे इस स्वरूप समझवा माटे, लगाड़वा माटे नी तैयारी करवा वालो जीव इन्हें कहवा सलोक्षम लब्धि। એટલે શું થશે? પહેલા તો કે અશુભ ભાવ ઘટતા, તો એવી વાત છે હમણાં ઇલેક્શન ગયા ને, અરે ગયા કે નહીં બરાબર, તો ઇલેક્શનમાં જે જે ઉભા હોય ને જે કેન્ડિડેટ, શું કહેવાય ને કેન્ડિડેટ કહેવાય ને ઉમેદવાર, ખ્યાલ આવે છે? તો હવે જે ઉમેદવાર છે હવે એ ઇલેક્ટ થશે કે નહીં થશે એ તો પછીની વાત છે, એ તો આપણે વોટ આપીએ પછી એ ગણતરી થાય ને પછી જે 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 બધો પ્રોસેસ થાય અને પછી ડિક્લેર થાય કે ભાઈ એ ઇલેક્ટ થયો કે નહીં। પણ તમે ખાલી એટલું જુઓ કે ઇલેક્શન પહેલા તમે ગાડીઓમાં ફરતા હોય છે કે નહીં, અરે બોલો, ખ્યાલ આવે છે? હવે હજી તો ઇલેક્ટ થયો નથી, ખબર પણ નથી કે ઇલેક્ટ થવાનો છે કે નહીં, પરંતુ તો પણ તમે જુઓ કે એ જે કેન્ડિડેટ એટલે કે ઉમેદવાર છે તમે એનું આચરણ જુઓ કેવી રીતના ઉભો રહેશે, ખ્યાલ આવે છે? કેવી રીતના વાત કરશે, એની ભાષા જો, એનું એટીટ્યુડ જો, એનું આચરણ જો, એના ભાવ જો, ખ્યાલ આવે છે? અરે સમજાય છે? અરે ઇલેક્ટ તો પછી થશે પણ એની પહેલા એનું આખું જીવન, એની આખી સોચ, એનું આખું આચરણ બદલાઈ જાય છે કે નહીં? ઘણી વાર આપણે જતા તો જોતા હોય ને કે રામ આમ 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 જતા હોય, ખબર નહીં, ખ્યાલ આવે છે? તો અહીંયા એક છે કે જે સમ્યક દર્શન રૂપી લક્ષ્મી તો પ્રાપ્ત થશે, ખ્યાલ આવે છે? પણ એની પહેલાની આવી અદભુત પાત્રતા જીવમાં જોવામાં, બરાબર સમજાય? દર્શન લબ્ધિ થઈ ગઈ, હવે આગળ જુઓ વિશુદ્ધિ લબ્ધિની આપણે ચર્ચા છે કરી, વિશુદ્ધિ લબ્ધિની ચર્ચા કરી, ક્ષયોક્ષમની ચર્ચા થઈ, આમાં પણ આપણે ઘણી બધી ચર્ચા કરી, વિશુદ્ધિ લબ્ધિ એટલે શું, ક્ષયોક્ષમ પછી વિશુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થાય છે એટલે કે જીવ વિશુદ્ધ થાય છે, એના પરિણામમાં વિશુદ્ધતા થાય છે। હવે જો બહુ સરસ એની પરિભાષા કરવાની અપેક્ષા છે, ક્ષયોક્ષમ લબ્ધિવાન જીવ, કોણ? કે જે જીવ ક્ષયોક્ષમ લબ્ધિવાન છે એટલે ક્ષયોક્ષમ લબ્ધિથી યુક્ત છે એવા જીવને સાતા વેદનીય આદિ પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ થાય, કોઈ સમજાય છે? હજી આ બધી વિકલ્પાત્મક દશા કે થાય, સાતા વેદનીય આદિ પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ થાય એવા કારણભૂત, બહુ સરસ શબ્દ છે, ધર્માનું રાગરૂપ શુભ પરિણામ હોના, એમાં લગ્ન, એમાં લાગવું, ધર્માનું રાગરૂપ શુભ પરિણામ, એનું નામ છે વિશુદ્ધિ લબ્ધિ। કેવા પરિણામ? ધર્માનું રાગરૂપ શુભ પરિણામ। માટી માતાજીના વચનામૃતના બોલોમાં એક બહુ સરસ ચર્ચા આવે છે કે જે શુભ પરિણામ છે ને એ શુભ પરિણામ બે પ્રકારના જોવામાં આવે છે જીવ, ખ્યાલ આવે છે? એમને ચર્ચા કરી છે બોલ, મને બોલ નંબર નથી ખબર, પણ જોજો તમે, શુભ પરિણામ બે પ્રકારના છે। એક તો લખે છે કે એક બહુ લુખા અને ચંચળ શુભ પરિણામ છે, લુખા લુખા છે, કોઈ સમજાય છે? ઘણી વાર જોયું આપણે મંદિરમાં આવી જઈએ અને ફ્લોમાં જે પૂજા ચાલતી હોય એમાં સાંભળો ધ્યાનથી શું કહું છું, એમાં આપણે બેસી જઈએ, હવે બેસી જઈએ એમાં અર્ધ ચડાવી દઈએ, અર્ધ અર્ધ ક્યાં જલ્દી ચાલુ કર્યું હોય અને અર્ધ ક્યાં આવી જાય કદાચ ખબર પણ ન પડે કે વચ્ચે, ખ્યાલ આવે છે? ત્યારે પછી કહ્યું આટલા બધા થઈ ગયા, ચડાવ્યા, બધું કર્યું, બોલ્યા, લુખા લુખા પડે, જય માલા પતી ગઈ, માં અર્ધ પતી ગયો, બધા અર્ધ પતી ગયા, આરતી થઈ ગઈ, લુખા લુખા પડે, આવી ગયા મંદિર, દર્શન કરી લીધા, પ્રદક્ષિણા દઈ દીધી, ધોપ દઈ દીધું, બધું થઈ ગયું, પરંતુ કે છે કે એ લુખા લુખા પરિણામ છે, સંચલ પરિણામ છે, એમાં કેટલીય વાર ઘરે આટો મારીને પણ આવી જાય, દુકાને આટો મારીને આવી જાય, પોઈન્ટ સમજાય છે? તો માતાજી કહે છે કે એવા પ્રકારના પરિણામ પણ આ જીવ અનંતવાર છે, એનાથી કોઈ કઈ પ્રાપ્ત થવાનું નથી, એનાથી લબ્ધિ પ્રગટ નહીં થાય। અરે લબ્ધિ પ્રગટ કરવી છે કે નહીં? ઉપલબ્ધિ, ઉપાધિ નહીં, ઉપલબ્ધિ, આવ્યું તો ને હમણાં, આદિ વ્યાધિ ઉપાધિ, ઉપલબ્ધિ લબ્ધિ, અંદરમાં પરિણામોની વિશુદ્ધતા, કે જે પરિણામની વિશુદ્ધતા આગળ વધતા વધતા એક સમય એવો આવશે કે વિકટ સુધીને પ્રાયોગ લબ્ધિમાંથી કરણ લબ્ધિમાં જઈ, કરણ લબ્ધિમાંથી પછી એ વિકલ સુધીને પ્રથમ સમ્યક દર્શન ની પ્રાપ્તિ સમજાય છે. એક એવા પ્રણામ શુભાવ બીજું ધીમ વાત કરું છું અને એક વૈરાગ્ય અને ઉપશમ રસ થી ભીંજાયેલા પ્રણામ શુભાવ વિશુદ્ધિ લગતી અહીંયા આવ્યું ને કે સાતા વેદની આદિ કર્મ નો બંધ થાય વિશુદ્ધિ લગતી ના પ્રણામ દરમિયાન એવા પ્રકારના ધર્માનુરાગના પ્રણામ ચાલે છે એવા પ્રકારના વૈરાગ્ય અને ઉપશમ રસ થી ભીંજાયેલા પ્રણામ ચાલે છે એવા પ્રકારની અંદરમાં વિશુદ્ધિ પ્રગટ થાય છે કે આપણે ગયા વખતે શીખ્યા હતા કે છેલ્લે છેલ્લે આપણે એક લાઈન બોલ્યા હતા કે શું બોલ્યા હતા કે પ્રત્યેક પરિસ્થિતિમાં આવી રીતના હોલ્ડ કરજો હું જે બોલું છું એ પોઝિટિવ છેલ્લો પોઈન્ટ છે પ્રત્યેક પરિસ્થિતિમાં મરી પછીને પણ તત્વ સમજવાની તત્પરતા હોના વિશુદ્ધિ લખી છે હરી કથમ અપી મૃત્વા તત્વ કૌતુ હરી મરી પછીને પણ આ ભવમાં મારે મારા તત્વને મારા સ્વભાવને મારે સમજવો છે માત્ર સમજવો નહીં મારે મારા સ્વભાવનો અનુભવ કરવો છે વેદન કરવું છે સ્વભાવની પ્રાપ્તિ કરવી છે પ્રાપ્તની પ્રાપ્તિ થાય એમ કીધું તો એ પ્રાપ્ત તત્વ અંદરમાં છે એને મારે પ્રગટ કરવો છે અનુભવવો આવા પ્રકારની વિશુદ્ધતા અને એવા જીવની બાહ્ય પાત્રતા પણ કેવી ગયા વખતે આપણે ઘણી ચર્ચા કરી હતી કે પાંચ પ્રકારના અભંગો ત્યાગી હોય છે હવે વાત કહી હતી ત્રસઘાત હવે છે બધું ત્રસઘાત બહુઘાત અનુપસેવ્ય નશાકારક પદાર્થ અનિષ્ટકારક પદાર્થ આ બધા પાંચ વ્યસન એટલે કે પાંચ અભંગો ત્યાગ સાચા દેહશાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાની સમજાય છે સદાચારમય જીવન જેવા બધા પોઈન્ટ છે અહીંયા આવશે એક એક તમે જોયો આપણે કહ્યા પણ છે સદાચારમય જીવન આ પ્રકારની બાહ્યની પણ પાત્રતા જોવામાં આવે છે સમજાય છે ખ્યાલ આવે છે ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે એક ચર્ચા કરી હતી એક દુકાન હોય ને દુકાનો એના ઉપર લખ્યું હોય ને આપણે ગઈકાલે ચર્ચા કરી હતી પાછી રિપીટ કરું છું સિન્સ 1971 શું લખ્યું હોય આજે બરોબર સમજાય છે ને સિન્સ 1971 તો આપણને શું થાય ભૂલની દુકાન ક્યાં ની છે તો કે 1971 પોઈન્ટ સમજાય છે હું તમને પૂછું છું કે આ સમય સાર ગીત સિન્સ અરે બોલો સિન્સ 2000 ક્યારનો છે આ ગ્રંથ ગ્રંથાદિ રાજ સમજાય છે ચાર પ્રકારના રાજા છે સમય સાર થી ગ્રંથાદિ રાજ છે દસ લક્ષ મહાપર્વ છે પર્વાદી રાજ છે મિથ્યાત્વનો ભાવ છે મો રાજા છે અને અંદરમાં ચૈતન્ય પ્રભુ પરમાત્મા છે ચૈતન્ય રાજા જે ચૈતન્ય રાજાના વખાણ એનું સ્વરૂપ ગ્રંથાદિ રાજમાં સિંહ બોલો જલ્દી સિંહ ચલો એનાથી આ તો 2000 વર્ષ ઘરાને પકડાયેલું શું કહેવા માંગુ છું ભગવાન આત્મા સિંહ બોલો સિંહ ભગવાન આત્મા સિંહ અનર અનોદિનો જે મારો ભગવાન મારું પ્રભુ તત્વ મારી પ્રભુતા મારો સ્વભાવ મારું સ્વરૂપ જીવન છે અંદરમાં એ સ્વરૂપને અંદરમાં વેતનમાં લેવા માટે આ જીવની વિશુદ્ધતા અંદરમાં વધે છે એની બાહ્યની વિરક્તા વધે છે સમજાય છે પાંચ પ્રકારના અભક્ષ્મ ત્યાગી થઈ જાય છે ગયા વખતે આપણે ઘણી વાત કરી હતી ચા કોફીની ખબર પડે છે એનું વ્યસન એની તલબ આના વગર નો રેવાય આના વગર નો રેવાય આવા પ્રકારના પ્રણામ વાળો જીવ વિશુદ્ધિ લબ્ધિમાં પણ નથી આ બાહ્યની પાત્રતા છે બાહ્યનું પેકિંગ છે કોઈ સમજાય છે ખ્યાલ આવ્યો તો વિશુદ્ધિ લબ્ધિમાં આપણે આ ચર્ચા કરી હતી અન્યાય અનીતિ અને અભંગીનો ત્યાગ એમાં આપણે અન્યાય અને અનીતિ આ બે વચ્ચે શું અંતર છે એ પણ આપણે જોયું હતું કે અન્યાય કોને કહેવાય અને અનીતિ કોને કહેવાય આ બધું તમને વોટ્સએપ પર આવી જશે તો તમે એકવાર ખાલી એકવાર વાંચી લેજો તો અન્યાય અનીતિનું પણ સ્વરૂપ સમજાશે ઘણાને એમાં કન્ફ્યુઝન છે કે અન્યાય અને અનીતિમાં શું ફરક છે તો એની પણ આપણે ચર્ચા કરી એવરી લેક્ચરમાં રિપીટેશન ઇઝ નોટ પોસિબલ બીકોઝ મેટર બહુ બધો છે એટલે હવે આપણે આજે દેશના લબ્ધિની ચર્ચા પ્રારંભ કરીએ છીએ આર યુ રેડી વેરી ગુડ આપણે ગયા વખતે વાત કરી હતી કેચ કરવાનું તું કેચ કરે છે બોલ, સમજાય છે ને? તો એવી રીતના દેહના લગ્નનું સ્વરૂપ આપણે સમજ. હવે જો એની આપણે પરિભાષા જોઈએ, બહુ સરળ છે. ક્ષયોક્ષમ અને વિશુદ્ધિ લગ્નિ વાળો જીવ, હવે એને દેશના મળતા એને દેશના લગ્નિ પ્રગટ થાય છે. સમજો, દેશના અને દેશના લગ્નિમાં અંતર છે. હું પરિભાષા બોલું છું, પેલા સાંભળો. દેશના અને દેશના લગ્નિમાં અંતર છે. દેશના છે એ ગુણની પર્યાય છે, જ્ઞાની ધર્માત્માની પર્યાય છે, એટલે એમના જ્ઞાનની પર્યાય. અને દેશના લબ્ધિ એ આપણા જ્ઞાનની પર્યાય છે. દેશના લબ્ધિ એ જ્ઞાન ગુણની પર્યાય છે. પહેલો પોઈન્ટ, બે પોઈન્ટ થઈ ગયા. એક્ચુઅલી દેશના લબ્ધિ એ આપણા જ્ઞાન ગુણની પર્યાય છે, અને દેશના એ ગુરુના જ્ઞાન ગુણની પર્યાય છે, એ ગુરુ તત્વની પર્યાય છે, અને દેશના લબ્ધિ એ મારી પર્યાય. સમજાયું બિનાને? રાખ્યું એકદમ ક્લિયર. હવે આગળ, હવે હું ઇમેજ જેનેટિક સંબંધનો ક્રમ બતાવું છું. જુઓ, સાંભળજો ધ્યાનથી. દેશના, દેશના લબ્ધિ અને સમ્યક દર્શન, ત્રણ શબ્દ બોલી. કયા ત્રણ શબ્દ બોલી? દેશના, દેશના લબ્ધિ અને સમ્યક દર્શન. દેશના લબ્ધિ સેન્ટર, દેશના લબ્ધિ વચ્ચે, રાઈટ? એક બાજુ દેશના, એક બાજુ સમ્યક દર્શન. દેશના લબ્ધિમાં દેશના નિમિત્ત છે. શું કીધું? દેશના લબ્ધિમાં ગુરુની દેશના નિમિત્ત છે. દેશના લબ્ધિ એ મારી ઉપાદાન પર્યાય છે. ગુરુથી જ્ઞાન થયું, ગુરુના કારણે જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન મારું મારા કારણે થયું, પણ ત્યારે સામે યોગ્ય જ્ઞાની ધર્માત્મા ગુરુની દેશના હતી હતીને હતી. મને તો આ ખરેખર આ વિષય એટલો ગમ્યો, ત્યારે આટલી ડીપમાં આવી સ્ટડી કે આપણી ચર્ચામાં પણ બહુ ચર્ચિત વિષય નથી. હજી તો આપણે પ્રાયોલબ્ધિ જોશું તો બહુ મજા આવશે. આજે જોવી છે ને પ્રાયોલબ્ધિ? અરે બોલો, ચલો તો જલ્દી દેશનાની વાત થઈ જાય. તો શું કીધું? દેશના, દેશના લબ્ધિ અને સમ્યક. તો દેશના લબ્ધિમાં કોણ નિમિત્ત છે? તો કે દેશના નિમિત્ત છે. નિમિત્ત અહીંયા દેશના લબ્ધિ પ્રગટ કરવાની યોગ્યતા, ઉપાદાન તટ સમયની યોગ્યતા. અહીંયા ક્રમબદ્ધમાં એક કાળનો પરિપક્વપણું આવે અને સામે દેશના ન મળે એવું બની મળે. અમે ઉપર બાળકોની પાટા ચાલે છે ને, એમાં મહાવીર ભગવાનનો એક ભાવ લાગી રહ્યો હતો. હમણાં વાગી ને ત્યાં મહાવીર ભગવાને સિંહની પર્યાયમાં કેવી રીતના બે મુનિરાજ આવે છે, અમિત ગતિ અમિત સુરભ, બે મુનિરાજ આવે છે, સમજાય છે? અને દેશના આપે છે, અને ત્યાં એમને દેશના લબ્ધિ. એટલે આપણે વાત કહી છે કે પાંચેય લબ્ધિ ચારેય ગતિના જીવોને પ્રગટ થઈ શકે, એની પણ આપણે આખું લિસ્ટ લખ્યું છે કે કોને કોને થઈ શકે. ભવ્ય હોવો જોઈએ, ખ્યાલ આવે છે? જાગૃત ઉપયોગી હોવો જોઈએ, સમજાય છે? કમ્યુનિટી હોવો જોઈએ, જાગૃત ઉપયોગ, સમજાય છે? ઊંઘમાં લબ્ધિ પણ નહીં થાય ને ઊંઘમાં તમને દર્શન પણ નહીં થાય. હવે સપોઝ આપણું જીવન 40 વર્ષનું હોય, સાંભળજો, આપણું જીવન 40 વર્ષનું હોય અને 24 કલાકનું જીવન છે, બરાબર? અરે 24 કલાકનું જીવન છે, એમાં 12 કલાક તો કેટલા વર્ષ ઊંઘમાં ગયા? કેલ્ક્યુલેશન સમજાય છે કે નથી સમજાતું? ખ્યાલ આવે છે શું કહું છું? કે કેટલા કલાક ઊંઘમાં ગયા? તો એટલો સમય તો લબ્ધિ અને સમ્યક દર્શનથી વિભૂર થઈ ગયો. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? એટલે રાતના ઊંઘ ઉડી જાય તો ટેન્શન કરવું નહીં, ઊંઘ ઉડી જાય તો મુનિરાજને યાદ કરવું, અરે તત્વનો વિચાર કરવો. આવે છે ને, અર્ધ નિશાકા સન્નાટા વન મે વનચારી, ઓ શાંત નિરાકુલ માનસ તું તત્વો કા ચિંતન. કઈ સમજાય છે? ખ્યાલ આવે છે? તો દેશના લબ્ધિમાં આપણે શું લીધું? કે દેશના લબ્ધિ એ આપણી ઉપાદાનગત જ્ઞાન ગુણની પર્યાય, અને દેશના એ ગુણની પર્યાય. તો આપણે શું લીધું? દેશના, દેશના લબ્ધિ અને સમ્યક. તો દેશના લબ્ધિમાં દેશના નિમિત્ત છે. હવે લાસ્ટ પોઈન્ટ, સમ્યક દર્શનમાં દેશના લબ્ધિ નિમિત્ત છે. આ કેવું છે? સમજાયો ક્રમ? દેશના લબ્ધિમાં દેશના નિમિત્ત છે, અને સમ્યક દર્શનમાં આ દેશના લબ્ધિ નિમિત્ત છે. દેશના લબ્ધિ વગર કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં. તમે કહેશો સમ્યક દર્શન બે પ્રકારના છે, અધિગમન અને નિસર્ગન. તો જે નિસર્ગ સમ્યક દર્શન છે ને, નિસર્ગ નરકમાં, સાતમી નરકમાં કોઈને સમ્યક દર્શન થયું તો ક્યાં ફરે દેશના આવી, ક્યાં કયા ગુરુ ગયા, ક્યાં કોઈ વાણી ખાઈ, સાતમી નરકમાં સમ્યક દર્શન જે જીવને થાય છે તો એને પણ પાંચ લબ્ધિ પૂર્વક થશે કે નહીં થશે. તો ત્યાં દેશના લબ્ધિ, ત્યાં કયા ગુરુ ગયા, ત્યાં તો જઈ નથી કે ત્રીજી નરક થી આગળ તો ઉપદેશ નથી. તો નિયમથી જીવે પૂર્વમાં જ્ઞાની ગુરુની દેશના સાંભળી છે અને એવા દ્રઢ સંસ્કાર લઈને અંદર જાય છે નરક આદિમાં, અને ત્યાં એ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે એવો નિયમ છે. પોઈન્ટ સમજાયું? હવે આપણે દેશના લગ્નની પરિભાષા લઈએ. થોડીક ફાસ્ટ નથી હતી પણ થોડાક પોઈન્ટ લઉં છું એટલે તમને આખો વિષય ખ્યાલમાં આવે. જો દેશના લગ્ન કોને કહેવાય, અહીંયા છે જ્ઞાની ગુરુ દ્વારા, જ્ઞાની ગુરુ દ્વારા આપેલો દિયા ગયા. મારી સામે હિન્દી નું, હિન્દી વાંચું છું, ગુજરાતી આવે છે સામે. છ દ્રવ્યો એટલે કોણ દ્રવ્યો? આ જ્ઞાની ગુરુ દ્વારા દિયા ગયા છ દ્રવ્ય, સાત તત્વ. પૂછી શું હમણાં યાદ રાખજો, છ દ્રવ્ય, છ દ્રવ્ય નું સ્વરૂપ, સાત તત્વ નું સ્વરૂપ, નવ પદાર્થ. છ દ્રવ્ય, સાત તત્વ, નવ પદાર્થ, મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ કોને કહેવાય? સચ્ચે દેહશાસ્ત્ર ગુરુ કા સ્વરૂપ. સરળ છે આ તો બધું. સ્વ પર કા વિવેક, સ્વ પર ની વચ્ચેનું ભેદ વિજ્ઞાન, સ્વ નું સ્વરૂપ, પર નું સ્વરૂપ, લક્ષણ ભિન્નતા, સ્વભાવ ભિન્નતા, ગુણ ભેદ ની ભિન્નતા, એવી રીતના સ્વ પર ના વિવેક. હિતકારી અહિતકારી ભાવો કા, શું આવ્યું? હિતકારી અહિતકારી ભાવો કા સદઉપદેશ દેશ નામ હે. જો આવ્યું, આ ઉપદેશ મળવો, સત ઉપદેશ, સાચો ઉપદેશ, આટલી વસ્તુઓનો સાચો ઉપદેશ મળવો એ દેશ નામ હે. અહિયાં વાત પૂરી થતી નથી. સમજાયું? આ સ્વરૂપ સમજાયું ગુરુએ તો એ ગુરુની દેશ ના છે. છ દ્રવ્ય નું સ્વરૂપ સમજાયું, સાત તત્વ નું, નવ પદાર્થ નું સમજાયું, સાચા દેહશાસ્ત્ર ગુરુ નું, હિતકારી અહિતકારી ભાવો નું, આખું જે આ સ્વરૂપ, વિશ્વ નું સ્વરૂપ, છ દ્રવ્ય નું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, સ્વપન નું સ્વરૂપ, સાત તત્વ નું સ્વરૂપ, આશ્રયવાદી અહિતકારી ભાવો નું સ્વરૂપ, હિતકારી ભાવો નું સ્વરૂપ, આ સ્વરૂપ સમજાયું એનું નામ શું છે? દેશના. બોલો શું છે? દેશના. હવે આગળ, તથા ઉન ઉપદેશ, એટલે ઉપદેશ જે આપ્યો, સમજાય છે? ઉપદેશ જે આપણને મળ્યો, ઉન ઉપદેશિત પદાર્થો કા, જે ઉપદેશ આપ્યો એ પદાર્થો કા, અપને પોતાના, શું આવે છે? પ્રગટ જ્ઞાન માં ધારણ કરવું એનું નામ દેશના લબ્ધિ. સમજાય છે? દેશના લબ્ધિ કે જ્યાં ઉપદેશ આપ્યો એ ઉપદેશ નું અંદરમાં જ્ઞાનમાં, પ્રગટ જ્ઞાનમાં ધારણ કરવું એનું નામ દેશના લબ્ધિ. હવે હું એક ચાર લાઈન વાંચું છું મોક્ષના પ્રકાશક માંથી દેશના લબ્ધિ સંબંધિત. ટોડર મેડી સાહેબ શું કહે છે? જો કેવો ભાવ હોય છે દેશના લબ્ધિ વાળા જીવને, કે જેને એ દેશના પ્રાપ્ત કર્યા પછી એ દેશના ને પોતાના પ્રગટ જ્ઞાનમાં શું કર્યું? ધારણ કરે, ધારણ કરે છે એટલે કે સમજે છે. સાંભળજો, અહીંયા શું કરે છે? સાંભળીને સમજે છે અને એના ભાવ કેવા ચાલે છે. અહીંયા કહે છે કે સચ્ચા ઉપદેશ સુનકર, આમાં નથી હું વાંચી છું, સાંભળો. સાવધાન હોકર યહ જીવ વિચાર કરતા હે, આ જીવ વિચાર કરે છે. મોક્ષા પ્રકાશક નું કોટેશન છે. અહો, મુજે તો ઇન બાતો કી ખબર હી નહીં થી. નાખી ઉઠે એનું મન આ વાતો સાંભળીને, આવી વેદનાની વાતો સાંભળી. અહો, મુજે તો ઇન બાતો કી ખબર હી નહીં થી. પોઈન્ટ સમજાય છે? કદાચ પહેલા સાંભળ્યું પણ હોય તો એમ નહીં કે આ બધું તો છ દ્રવ્ય નું સ્વરૂપ, તો સાત તત્વ નું સ્વરૂપ, તો ગુણી વાણી છૂટી, ગુણી દેશના છૂટી. ચલો ગાઈ લઈએ એક લાઈન, તમે કહો તો ગાઓ. નહીં રેવાય મારાથી તો, હું તો ગાઈ શકું, તમે મારી સાથે જીજો. ശ്രീമന്ദരിൽ സന്ദേശിച്ചു നാണേ ഭാഗ്യ ജഗാനേ ആയേ ഭരത ക്ഷേത്ര കേ ഭാഗ്യ ജഗാനേ ആയേ ആ ദേശന അവേ ദേശന സ്വൈ ദേശന ജോ ദേശന ഈ പൻ ദേശന ലഭീ જે આયું જે વાત આવી એને હવે શું કરવાની છે આપણે પ્રગટ જ્ઞાનમાં કેચ કરો પ્રગટ જ્ઞાનમાં ખોલો સીમંદર સંદેશ સુનાને આયે હે ભરત ક્ષેત્ર કે ભવ્ય જગાને આયે જીવ રાજ જીન રાજ બતાને આયે હે જીવ રાજ જીન રાજ બતાને આયે હે આજે જીવ રાજ અરે હર જીવ જીન છે હર જીવ જીન સ્વરૂપ છે હર જીવ પરમાત્મા છે આની દેશના આનો ઉપદેશ આની વાણી આની અદભુતતા એના જ્ઞાનની અદભુતતા અનુભવમાંથી નીકળેલી વાણીની અદભુતતા જ્ઞાની ગુણોની દેશના જીવ રાજ જીન રાજ બતાને આયે હે જીવ રાજ જીન રાજ બતાને શુદ્ધ બુદ્ધ સંગીત આપકો ભાયે હે શુદ્ધ બુદ્ધ સંગીત આપકો ભાયે હે કુંજ કુંજ કે નંદન વંદુ કોઈ બિરિયા કુંજ કુંજ કે નંદન વંદુ કોઈ બિરિયા મેં તો ભ્રમ સે ભૂલ કર પ્રાપ્ત પર્યાય નહીં તન્મય હો ગયા આ પાત્રતા આપણી અરે હું તો ભ્રમ થી ભૂલીને આ પ્રાપ્ત પર્યાય માં કેવો થઈ ગયો તન્મય થઈ ગયો લીન થઈ ગયો એકાગ્ર થઈ ગયો પરંતુ એ પર્યાય થી તો થોડે ની કાલ ની સ્થિતિ આ પર્યાય ની આ સંયોગો ની થોડે ની કાલ ની સ્થિતિ હૈ તથા યહાં મુજે સર્વ નિમિત્ત મિલે હૈ અતઃ મુજે ઇન બાતો કો બરાબર સમજના ચાહિયે બરાબર સમજના ચાહિયે હવે સમજીને પછી આગળ શું થાય છે પ્રયોગમાં એટલે સમજે તો ખરો છ દ્રવ્યનું સ્વરૂપ સમજે તો ખરો બરાબર સમજના ચાહિયે ક્યોકી इनमें तो मेरा ही प्रयोजन भासित होता है तो इनमें मेरा ही प्रयोजन भासित सुख अकारण करना आदि को मारू प्रयोजन आमा भासित है आमा मारा जितनी बात है आमा मारा कल्याण की बात बराबर है ऐसा विचार कर जो उपदेश सुनकर हमर जो हवे उपदेश सुनकर उसके निर्धार एटले निर्णय करने का उद्यम करे उपदेश सांभी ने एनो निर्णय करवानो उद्यम करे अने हवे आगर एक पॉइंट आमा लास्ट छे ए आपने लईने पछी प्रयोग लब्धि नी चर्चा करे शू छे के उपदेश केवी रीतना सांभे छे तो त्रण प्रकार थी सांभे त्रण रीते सांभे सौथी पहला उपदेश એટલે કે એ એક તત્વોના કે દ્રવ્યના જે પણ છે એના નામ શિક્ષણ બરાબર છે આવે છે ને હા આવ્યું ને આમાં શ્રવણ ગ્રહણ અને ધારણ આ ત્રણ પહેલા મેન અંગ છે સોરી આ ત્રણ મેન શ્રવણ એટલે સાંભળ પછી ગ્રહણ એટલે સાંભળીને બરાબર પહેલા ગ્રહણ કરવું અને પછી શું આવ્યું ધારણ અને એ ધારણના ત્રણ અંગ છે થોડીક સ્ક્રીન ઉપર કરજો ધારણ ના ત્રણ અંગ છે એ આવે આપણે જોવાના બરાબર છે આ દેશના લબ્ધિ ની અંદર વાત કરું છું ધારણ ના ત્રણ અંગ છે ધારણા એટલે કે અંદર માં શ્રવણ કરીને ગ્રહણ કરીને જે વાત ને ધારણ કરી એના ત્રણ અંગ કયા કયા ઉદ્દેશ પછી લક્ષણ
નિર્દેશ લક્ષણથી એ વાતને સમજશે. અને ત્રીજી વાત વાળી પરીક્ષા, પરીક્ષા કરી, વિચાર કરી, પરીક્ષા કરી કે આ તત્વ એમ જ છે. આ બધો પ્રયોગ કરવો પડશે, વાંચીને સાંભળીને આ રીતે પ્રયોગમાં ઉતરવું પડશે, વિચારમાં ઉતરવું પડશે. કારણ કે કર વિચાર તો સમજાયું. પાછું ચાર્ટ નીચે કરો, આખું એકવાર રિવાઇઝ કરી લે, આખું એકવાર રિવાઇઝ કરી લે. શું આવ્યું? દેશના લબ્ધિના ત્રણ બરાબર, શ્રવણ બોલો મારી સાથે બધા, ગ્રહણ અને ધાર. પછી ધારણના કેટલા? ત્રણ. કયા કયા? ઉદ્દેશ એટલે એના નામ શીખશે, જે રીતે આપણે પાંચ ભાવના નામ શીખ્યા, પાંચ લબ્ધિના નામ શીખ્યા, છ દ્રવ્ય ગુણસ્થાન આદિના નામ શીખશે. એના પછી લક્ષણ એટલે એનું સ્વરૂપ વિસ્તારથી સમજશે. અને એના પછી પરીક્ષા કરીને આ તત્વ આમ જ છે એમ વિકલ્પમાં બુદ્ધિપૂર્વક નિર્ણય કરશે. આટલું થયું. હવે આગળ જો, બરાબર છે? હવે શું કે છે કે આ પ્રકારે જે પ્રોસેસ ચાલે છે એમાં હવે કે છે, જીનેન્દ્ર દેવ ને તત્વાદિ કા સ્વરૂપ જૈસા કહા હૈ ઉસી પ્રકાર જબ તક નિર્ણય નહીં હો તબ તક ઉસી પ્રકાર અપને વિવેક સે વિચાર કરે. સંદેહ હોને પર અન્ય સાધનની યા વિદ્વાનો યા તો ગુરુ આદિ સે પૂછ. હવે લાસ્ટ લાઈન દેશના લગતી, વેરી ઇમ્પોર્ટન્ટ. उनके द्वारा बताए गए तत्व आदि पर पुनः विचार करें. गुरु के द्वारा बताए गए तत्व आदि पर पुनः विचार करें. हवे जो लास्ट इम्पोर्टेंट लाइन मैं सामने जो है आमा, हाँ वेरी गुड. जो ऐसा तब तक करता रहे, आप शू कहे छोड़ी देना समझाई तो, ऐसा तब तक करता रहे जब तक कि जिनवाणी के कहे अनुसार अपना निर्णय नहीं हो जाए. जिनवाणी में कीधु अनुसार मारो निर्णय विकल्प में छ द्रव्य कीधा तो बराबर एनु स्वरूप हूँ करो द्रव्य आ जड़ करो द्रव्य શું લક્ષણ છે, કેવી ભિન્નતા છે, સ્વરૂપે ભિન્નતા છે, લક્ષણે ભિન્નતા છે, સ્વભાવે ભિન્નતા છે, એમ કરીને વિચાર કરી જબ તક જીનવાણી અનુસાર પોતાનો નિર્ણય ન થાય તબ તક એ નિર્ણય તત્વ નિર્ણય થી સમગ્ર પ્રક્રિયા દેશના લબ્ધિ કહેવાય. આ તત્વ નિર્ણય ની સમગ્ર પ્રક્રિયા એ દેશના લબ્ધિ છે. આ નિર્ણય માં છે. હવે આગળ એ નિર્ણય માં જે વાત આવી એનો હવે આગળ શું કરશે, હવે એ આગળ આવે છે અને એમાં અદભુત કાર્ય થાય છે એ વાત આપણે લઈએ. પણ પેલા દેશના લબ્ધિ ની વાત સમજાય. ચાર અનુયોગ માં વિભાજિત જે ઓમ ધ્વનિ છે એમાં સામજો દ્રવ્ય નિયોગ ના જે સિદ્ધાંતો છે, ખ્યાલ આવે છે? જે ભેદ જ્ઞાન નું અંદર માં જે પ્રયોજન છે એને સાધવા વાળા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પર ખૂબ વિચાર કરે. તારે મને એવો વિચારતા નું પોષણ કરવા વાળા છે. પરંતુ દ્રવ્ય નિયોગ માં જે વાત આવી, જે પ્રયોજન ની સિદ્ધિ કરવા વાળી વાત આવી, જે આપણું અભર અસ્પષ્ટ એવું સ્વરૂપ સમજાયું, પ્રમત અપ્રમત થી રહી તેવો જ્ઞાયક ભાવ સમજાયો, છ દ્રવ્ય માં હું કયો દ્રવ્ય છું એ સમજાયું, સાત તત્વ માં હું કયો તત્વ, સાત તત્વ માં છુપાયેલી આત્મ જ્યોતિ, એ જાનન તત્વ, એ સામર્થ્યશાળી પદાર્થ, જ્ઞાયક ભાવ, કારણ પરમાત્મા, કારણ નિયમ, સમય નો સાર, એવો ભગવાન આત્મા જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ થી રહી છે એ મારું સ્વરૂપ છે, એવો જ્યાં સુધી નિર્ણય નહીં કરે ત્યાં સુધી ની આખી પ્રોસેસ એ દેખના લો. કઠિન પડે છે? અરે બોલો, નિર્ણયમાં ઉતરવું પડશે. હજી હું આ એક એક વાત ઉપર જોર આપું છું કે ખાલી વાંચી લીધું, સાંભળી લીધું, સંતુષ્ટ થઈ ગયા એનાથી કાર્ય નહીં થાય. આ સમગ્ર વસ્તુઓ જે આપણને જીનવાણીના માધ્યમથી મહા પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થઈ છે, આવા પંચમકારમાં જે વાત, જે વસ્તુ, જે સ્વરૂપ, જે ક્રમગત કર્યા, નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન, ચાર અભાવ, પાંચ ભાવ, દ્રષ્ટિનો વિષય, પ્રમાણનો દ્રવ્ય, જે અદભુત નય નિક્ષેપ થી વાત સમજાયેલી છે એને આપણે આપણા જ્ઞાનમાં શાંતિથી નિવૃત્તિથી ઉપયોગની નિવૃત્તા લઈને આપણે આપણા જ્ઞાનમાં એક એક વસ્તુને શ્રવણ ગ્રહણ અને ધારણ કરીને વાત બેસાડવી પડે ત્યારે આ જીવ આગળ વધશે. આ આખો એક પ્રોસેસ છે. અને આ પ્રોસેસ થી ગુજરે જીવ સમય દર્શન ની ક્લાસ, આનાથી ગુજરવું જ પડે. પાંચ લબ્ધિ પૂર્વક સમય દર્શન થાય. આવ્યું એટલું ખ્યાલમાં આવ્યું? દેશના લબ્ધિ કેટલી લબ્ધિ થઈ? ત્રણ થઈ. થાકી ગયા છો? નથી સમજાતું? સમજાય છે? અરે હાજી કે નાજી. હવે આપણે વાત કરીએ પ્રાયોગ લબ્ધિ, બરાબર. આપણે આનો થોડો વિસ્તાર હજી આગળ કરશું, પરંતુ એક પહેલા રફ આઈડિયા આપી દઉં પાંચ લબ્ધિ પ્રાયોગ લબ્ધિ. હા બોલો, કોઈને કઈ પ્રશ્ન છે? પછી લખજો, એ બધું તમને હમણાં વોટ્સઅપ પર આવી જશે. હા ને, જો સાંભળો પેલા પ્રાયોગ લબ્ધિ. હવે આમાં શું થાય છે? હવે આમાં થોડાક શબ્દ આવશે, એનાથી ડરતા નહીં ડરો ને. પછી બતાવો પીટી વાગે, હમણાં નહીં બતાવો. પેલા બોલો, નવા નવા શબ્દો આવવાના છે, ચાર નવા શબ્દ આવવાના છે, જે પ્રાયોગ લબ્ધિના પરિણામો નિમિત્ત પામીને કર્મમાં શું થાય છે એની વાત આવે. પેલા એની પછી ભાષા સમજો. પ્રાયોગ એટલે પ્રયોગ. એક એક પોઈન્ટ સમજો. પ્રાયોગ એટલે પ્રયોગ. સમય આપણી પાસે બહુ ઓછો છે, અને થોડી ચર્ચા હું કરું છું. જો સતત તત્વ વિચાર અને તત્વ નિર્ણયમાં સતત, તમને સમજાય છે? ખાલી મંદિરમાં એક કલાક નહીં, ખ્યાલ આવે છે? આપણું તો એવી છે ને સ્થિતિ કે ઘણા જીવો એમ કે મને તો કોઈ કીધું નથી, પણ પહેલા તો અમે છે ને ત્રણ વાર પ્રવચનમાં આવતા, ખબર પડે. પછી ધંધો એટલો ફેલાઈ ગયો, એટલો ફેલાઈ ગયો કે બે વાર આવવાનો છે. અને પછી હવે ખાલી દર્શન કરીને જતા. આવા જીવનું કામ. અહીંયા જો પ્રાયોગ લબ્ધિની પરિભાષા જો, આ લબ્ધિસાર ગ્રંથના અનુસાર પરિભાષાઓ બોલું છું. હા, સતત તત્વ વિચાર અને તત્વ નિર્ણય ને વારંવાર ઉપયોગ કા લગ્ન અને એવા પ્રકૃષ્ટ યોગ્યતાનું ભાવોની પ્રાપ્તિ થઈ. ઉત્કૃષ્ટ યોગ્યતા. જો ભાઈ, આ પ્રાયોગ લબ્ધિમાંથી અગર જીવ કરણ લબ્ધિમાં ગયો ને, પ્રાયોગમાંથી કરણમાં ગયો, તો એ કરણમાંથી એ સમ્યક દર્શન લઈને ઉભો થશે. કરણ લબ્ધિનું સ્વરૂપ પણ બહુ અદભુત છે. મને બે રવિવાર જોશે કરણ લબ્ધિમાં, એટલે શાંતિથી વિષયનો આનંદ લેજો. પ્રાયોગ લબ્ધિ સમજાયું? શું કીધું? પરિભાષા શું આવી? સતત તત્વ વિચાર તત્વ નિર્ણયમાં વારંવાર ઉપયોગ બોલા કઈ પણ કરતા હો તો તત્વની જાગૃતિ, ભેદજ્ઞાનની જાગૃતિ, જુદાપણાની જાગૃતિ નિરંતર રહેવી જોઈએ. માતાજીની તમે દશા જુઓ, જ્ઞાનીઓની અનુભવ પહેલાની દશા જુઓ. ઝાડુ કાઢતા હોય તો હાથ જુદો, ઝાડું જુદું, કચરો જુદો, જમીન જુદી. નિરંતર એ ભેદ જ્ઞાન. કઈ પણ વારમાં કાર્ય થયું હોય, દુકાનમાં બેઠા હો, ઉદય પ્રમાણ પૈસા આવતા હોય, જતા હોય, જે પણ વારમાં થતું હોય, એમાં ઉપયોગનું સતત જાગૃત પડવું રહેવું. સતત ભેદ જ્ઞાન, સતત તત્વ વિચાર, સતત તત્વ નિર્ણયમાં ઉપયોગનું વારંવાર લાગવું, અને એ લાગવાથી પ્રગટ હોવી પ્રકૃષ્ટ યોગ્યતા, ઉત્કૃષ્ટ યોગ્યતા. એવી ઉત્કૃષ્ટ પ્રાયોગમાં મિત્રો પ્રેક્ટિકલ એપ્લિકેશન કરે છે. વાંચ્યું, સાંભળ્યું, ધારણા કરી, નિર્ધારણ કર્યું, વિચાર્યું, નામ શીખ્યો, લક્ષણ શીખ્યો, પરીક્ષાથી આમ જ છે, વાત સમજ્યો, એના પછી શું? અહીંયા બેઠા બેઠા ઘણા જીવો ક્ષયોક્ષમ લબ્ધિ કરીને છૂટી જાય, ઘણા જીવોને વિશુદ્ધિ સુધી આવીને છૂટી જાય. ઘણા જીવો ગુરુદેવજીના પ્રવચનમાં બેઠા હોય અને દેશના લબ્ધિ પણ પ્રાપ્ત કરી અને કદાચ છૂટી જાય. પરિભાષા જલ્દી બોલો. સતત તત્વ વિચાર અને તત્વ નિર્ણયમાં ઉપયોગ હું વારંવાર લાગું અને એવા પ્રકારની પ્રકૃષ્ટ યોગ્યતાની, એનું નામ શું છે? પ્રાયોગ. હવે ચાર વાત થાય છે કર્મમાં. પ્રાયોગ લબ્ધિના આ ભાવ પક્ષાયો, આ જીવનો ભાવ પક્ષાયો. મને ખબર છે આમાં બહુ બોલવું છે, પણ સમયની મર્યાદા છે એટલે હું નથી બોલી શકતી, પણ આગળ આપણે આનો વિષય લઈશું. પહેલા આપણે ચાર શબ્દ સમજી લઈએ. જો હવે આવે છે, પહેલો શબ્દ આવશે, કયો આવશે? પહેલો શબ્દ આવશે સ્થિતિ કાંડખાત. તમે કે શું છે કાંડખાત? ખ્યાલ આવે છે? હવે જો શું થાય છે, પ્રાયોગ લબ્ધી એટલે કે વિશુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને પહેલા આવે છે ને, શું આવ્યું જો હું અહીંયાથી વાંચી છું બરાબર, તત્વ નિર્ણયને વારંવાર ઉપયોગ લગ્ન તે પ્રતિ સમય પરિણામો કી વિશુદ્ધિ બઢતી જાને કે કારણ, પ્રતિ સમય વિશુદ્ધિ બઢતી જાને કે કારણ ઉસકા નિમિત્ત પાકર. સાંભળજો, ન સમજાય તો બીજી વાર સમજાશે પણ સમજાશે, શાંતિથી સાંભળો. ઉસકા નિમિત્ત પાકર આયુ કર્મ કે બિના, અગેન આયુ કર્મ ને છોડી લો કારણ કે એની આખી વ્યવસ્થા અલગ છે, એની પણ ચર્ચા ક્યારે કરો. આયુ કર્મ કે બિના શેષ એટલે રહી ગયેલા સાત કર્મો કી શું છે આપો સ્થિતિ, કર્મો ની સ્થિતિ યાર છે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવ, કર્મો કી સ્થિતિ ઘટકર ઓછી થઈને, હવે બોલું અરે બોલું કે નહીં બોલું દીદી, ઘટકર અંત કોરા કોરી સાગર પ્રમાણ ર જાતી હે ઉસે કહેતે સ્થિતિ કાંડ ઘા. જે અંત કોરા કોળ શું આવ્યો શબ્દ, એટલે એક કોળા કોળીની એક કોળા કોળી સાગર ની અંદર અંદર એ કર્મોની સ્થિતિ ઘટી જાય, એક કોળા કોળી સાગર ની અંદર ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય શકે તો કે 70 કોળા કોળી, ખ્યાલ આવે છે કેટલા કેટલી કોળા કોળી સાગર ની સ્થિતિઓ હોય એ બધી પ્રાયોગ લબ્ધિ નું નિમિત્ત પામીને. અરે સમજાય છે, આ તો ખાલી વિકલ્પાત્મક દશામાં જે પ્રયોગમાં વારંવાર ઉપયોગ જે અંદરમાં લાગ્યો, તત્વ વિચાર તત્વ નિર્ણયમાં જે વારંવાર ઉપયોગ લાગ્યો એનું નિમિત્ત પામીને પહેલી વાર શું થઈ સ્થિતિ કાંડ ઘાત. સમજાય છે, ખ્યાલ આવે છે, કળા નિયોગ નું જેને થોડું જ્ઞાન છે તો બહુ ખરેખર મજા આવશે. અંત કોળા કોળી સાગર, અંત કોળા કોળી સાગર પ્રમાણે રહ જાતી હે ઉસે કહેતે હે, બોલો નામ બોલો બધા બોલો, હા કોને કોને સાંભળ્યું તું આ નામ પહેલા, સ્થિતિ, હા વેરી ગુડ, સ્થિતિ કાંડક ઘાત. આને કહેવાય સ્થિતિ કાંડક ઘાત. ચલો આપણે બીજો ભાગ લઈએ હવે, અરે બોલો જલ્દી, ચલો આગળ જો હવે કે છે, હવે જો આગળ બીજો પોઈન્ટ આવ્યો, હા ઉપર બી અપ્રશસ્ત કર્મો કા અપ્રશસ્ત, અગેન અપ્રશસ્ત એટલે અશુભ પાપ પ્રકૃતિ, અપ્રશસ્ત કર્મો કા અનુભવ, પેલા વાત તો આવી સ્થિતિ, હવે શું આવે છે અનુભવ. અપ્રશસ્ત કર્મો કા અનુભાગ ઘટકર, શું આવ્યું અનુભાગ ઘટન હે ને, અપ્રશસ્ત કર્મો નો અનુભાગ ઘટવો એનું નામ છે અનુભાગ કાંડક ઘાત. પ્રાયોગ લબ્ધિ નો નિમિત્ત પામીને જે અપ્રશસ્ત પ્રકૃતિઓ હતી એનું શું થયું, એનો અનુભાગ ઘટ્યો, અને એ ઘટીને ઉદયમાં આવે એનું નામ છે અનુભાગ કાંડક ઘાત. આવી ગયો બીજો પોઈન્ટ, તો કેટલા થઈ, કેટલા પોઈન્ટ થયા, દેખાયા કયા શિશુ કાંડક ઘાત, આ કઈ લબ્ધિમાં થાય છે આ બધું, આ શેમાં થાય છે સ્થિતિ કાંડક ઘાત અનુભાગ કાંડક ઘાત માં, કર્મો કોનું નિમિત્ત પામીને, જીવના પ્રાયોગ લબ્ધિ ના પરિણામ નું નિમિત્ત પામ. પ્રાયોગ લબ્ધિ એટલે શું, કે વારંવાર ઉપયોગ નું તત્વ નિર્ણય ને તત્વ વિચાર માં લાવવું એવા ઉત્કૃષ્ટ પ્રકૃષ્ટ પ્રકારની યોગ્યતા પ્રગટ થઈ એનું નામ પ્રાયોગ લબ્ધિ. મને સાક્ષીઓ બધાને મજા આવે છે સાંભળવામાં કે હાર પર જલ્દી કહેજો, ને તો આગળ આખો વિષય આપણે કરણા નિયોગ થી લેવાનો છે એવું નહીં લઈ શકું, કશું લઉં કે નહીં, પ્રથમોક્ષમ સમયસ્વની આખી આખું એક મેપ છે અમારી પાસે, એ મેપ થી સમજો કેવી રીતના પ્રથમોક્ષમ સમયસ્વ પ્રગટ થાય, શું થાય છે એમાં કર્મોમાં કરણામાં આખું એક ચિત્ર મળ્યું છે એના દ્વારા આપણે આખું સમજશું કે નહીં, વેરી ગુડ. તો બે વાત થઈ, હવે આગળ પૂરું કરું છું જો આગળ, હવે શું કહ્યું અનુભવ કાંડ, હવે હવે નવો શબ્દ, શું આવ્યો શબ્દ, સ્થિતિ બંધાપસરણ. આ શબ્દ થી પરિચિત થાવ ભાઈ, સ્થિતિ બંધાપસરણ અહીંયા જલ્દી એક બે મહિનામાં આપણે કર્ણાયમ ની શિબિર લગાવવાના છે, બે દિવસ ની, સમજાય છે? એમાં આપણે આ બધું શીખવાના છે. એટલે પેલા બી થોડુંક કહું છું એટલે તમને ત્યારે બહુ મજા, બરાબર? સ્થિતિ બંધા આસન એટલે શું? કે જે શું સામાન લખું, સ્થિતિમાં નવીન બંધ પણ ઉત્તરો ઉત્તર ઓછો થવો. પરિણામ નું નિમિત્ત પામી ને પહેલા આપણે વાત કરી સત્તામાં પડેલા કર્મ, હવે આપણે વાત કરીએ છીએ જે નવીન કર્મ આવે છે. તો નવીન કર્મ ની જે આશ્રમ એટલે કે આવું થાય છે એની પણ સ્થિતિ ઓછી ઓછી બંધાય. સ્થિતિ ઓછી બંધાય તો સારું, કે લાંબી બંધાય તો સારું? સ્વર્ગ ની તો 33 આગળ બંધાય તો સારું, સ્વર્ગ ની 33 આગળ ગમે ને? અરે બોલો, સ્થિતિ હા બહુ સરસ. ચેતરબેન કે બંધાય એમ ન ગમે, ઓછી વ્યક્તિ ની વાત ક્યાં કરો છો, સમજાય છે? તો સ્થિતિ બંધા આશ્રમમાં શું થયું કે જે નવીન કર્મો નો આશ્રમ થયો એની પણ સ્થિતિ ઓછી ઓછી બંધાય, એને કહેવાય સ્થિતિ બંધાપસરણ. શું આવ્યું? કોને સાંભળ્યું તું આ નામ? ચલો કાંઈ વાંધો નહીં, સાંભળો તો ખરા. હવે આગળ પ્રકૃતિ બંધાપસરણ. હવે શું થાય છે, હું ઈજી સમજાવી દઉં તમને એક લાઈનમાં, કે જે અમુક આ સ્થિતિ બંધાપસરણ ના પ્રોસેસમાં એના પછી જે અમુક પ્રકૃતિઓ આવતી હોય, બેલા બેન, એ પ્રકૃતિઓનું આવું જ બંધ થઈ જાય. એટલે પ્રકૃતિઓનો બંધ જ ન થાય, એ પ્રકૃતિઓ આવતી જ બંધ થઈ જાય, એનો આશ્રમ જ બંધ થઈ જાય, એનું આવું બંધ થઈ જાય, એને કહેવાય પ્રકૃતિ બંધાપસરણ. બેન સાંભળ્યું છે આ બધું? એટલે થોડોક મને આ વિષય એવો હતો કે થોડોક બધાને ખ્યાલ આવે. હજી લેશું આપણે કર્ણાયમના ઘણા વિષયો. આવો, ચાર વાત થઈ, કઈ ચાર વાત થઈ બોલો, રેખા આવી ચાર વાત કઈ થઈ? સ્થિતિ કાંડક ભાગ, અનુભાવ કાંડક ભાગ, સ્થિતિ બંધાપસરણ અને પ્રકૃતિ બંધ. પરિણામોની વિશુદ્ધિ નું નિમિત્ત પામી અમુક કર્મ પ્રકૃતિઓનો બંધ રોકાઈ જવો તેને કહેવાય પ્રકૃતિ બંધાપસરણ. સમજાય છે? એ લેશું આપણે, એ બધું આવશે જયારે આપણે સમ્યક્ત્વ ની ચર્ચા કરશું ત્યાં. હમણાં ખાલી એટલું સમજો કે અમુક કર્મ પ્રકૃતિઓનો આવું રોકાઈ જાય ત્યારે ખાલી એક પ્રાયોગ લબ્ધિ ના કાળ દરમિયાન. સાંભળ્યું ધ્યાનથી, પ્રાયોગ લબ્ધિ ના પરિણામ ચાલે છે એ દરમિયાન. હવે પ્રાયોગ લબ્ધિ છૂટી ગઈ, કરણમાં ન ભર્યો અને પાછો છૂટી ગયો તો પાછી પ્રકૃતિ આવવાની. પોઈન્ટ સમજાય છે? એ જે સ્થિતિ ઓછી થઈ હતી અંતર કોળાકોળી સાગર પ્રમાણ એ પાછી ખબર પડે છે. આ તો પ્રાયોગ લબ્ધિ ના પરિણામ નો નિમિત્ત પામી ન થાય છે. હવે આગળ જો, ખાલી એક લાસ્ટ લાઈન બોલું છું. કર્મ બંધ આદિને યહ સમગ્ર પરિવર્તન, કર્મમાં આ સમગ્ર પરિવર્તન અપને પરિણામો કી નિમિત્તા સે અપને આપ હોતા હૈ, સ્વયમેવ થાય છે, પોતાની મેળે થાય છે. ખ્યાલ આવે છે? અત સ્વયં જીવનો બુદ્ધિ પૂર્વક એક જ એકમાત્ર પ્રયત્ન એ છે કે એનો ઉપયોગ તત્વ નિર્ણયમાં વારંવાર, બુદ્ધિપૂર્વક આ જ પ્રયત્ન. આપણે કઈ સ્થિતિ બંધાપસરણ અને પ્રકૃતિ બંધાપસરણ અને કાંડક ભાગ કરવા જવાનું નથી, અનુભવ કાંડક કાંઈ નથી. આ પ્રણામનો નિમિત્ત પામીને કર્મોમાં પણ આવું ગજબનું ઉથલ પાથલ પ્રાયોગ લબ્ધિમાં થઈ જાય છે. તો હવે જયારે આપણે નેક્સ્ટ વીક જયારે પણ મળશું ત્યારે આપણે જયારે કરણ લબ્ધિની વાત કરશું તો કરણ લબ્ધિની વાત આપણે વિસ્તારથી કરશું. અધોકરણ નામ સાંભળી લો, પેલું આવે ને નેક્સ્ટ સિરિયલમાં શું આવવાનું હોય પહેલા આવી જાય ને, પેલું થોડુંક આવે ને છેલ્લે, ખ્યાલ આવે છે? બે ચાર સીન આવી જાય કે આવવાનું છે. પણ સમજાય છે? અધોકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ના પરિણામમાં શું થાય છે એની અદભુત ચર્ચા આપણે પછી કરશું. પણ આજે આપણે પ્રાયોગ લબ્ધિ સુધીની ચર્ચા છે. ખબર એને તો જરાય સંતોષ નથી થયો, હું કહી દઉં. ખ્યાલ આવે? કારણ કે મારો એવો નેચર નથી કે આટલું ફાસ્ટ ફાસ્ટ લેવું. પણ હવે થોડોક આપણે વિષય કવર કરવા માટે થોડુંક તમને લોકોને ખ્યાલ આવે ચાર લબ્ધિના સ્વરૂપ સુધીની વાત શું છે એની મારે આપણે થોડીક ચર્ચા અહીંયા કરી છે. વિસ્તારથી આપણે ચર્ચા કરી. निज निधि निज नेम सारी जहां
द्वादशांगी परम उपकारी जीवाणी